ગઢડા મધ્યમનો આઠમો વચનામૃત સંવત 1878ના શ્રાવણ સુધી બારસ દ્વાદશીને દિવસ પ્રાતઃકાળને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ ચાકરા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તને સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા છે, એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતિ છે જે પૂર્વે ભગવાન 10 ઇન્દ્રિયો અને 11મું મન તેને અંતર સન્મુખ કરીને પોઢ્યા હતા. તે સમયમાં નાડીજંદનો દીકરો જે મૂરદાનવ તે યુદ્ધ કરવા આવ્યો. પછી ભગવાનના એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ ત્યારે મૂરદાનવ કન્યા પ્રત્યે બોલ્યો છે, તું મને વર્ય. પછી કન્યા બોલ્યા છે, મારે તો એવી પ્રતિજ્ઞા છે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. પછી મૂરદાનવને અને કન્યાને યુદ્ધ થયું ત્યારે કન્યાએ મૂરદાનવનું મસ્તક ખડગે કરીને કાપી નાખ્યું. પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું છે, તું વર માંગ્યો. ત્યારે એ કન્યાએ વર માંગ્યો છે, મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાય અને હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વીની છું માટે મારા વ્રતના દિવસ મન આદિક જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો એવી રીતે પુરાણની કથા છે. અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ ક્રોધ લોભાદિક સંબંધે ઊંડાઘાટ મનમાં થવા દેવા નહીં અને દેહે કરીને કોઈ ભૂંડું આચરણ કરવું નહીં એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ જે એકાદશીને દિવસ ઢોર લાંગણ કરવી નહીં અને એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે તે એકાદશી સાચી અને તે વિના તો ઢોર લાંગણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નનો આહાર છે તેમજ શ્રોત્રને શબ્દનો આહાર છે અને ત્વચાને સ્પર્શનો આહાર છે અને નેત્રને રૂપનો આહાર છે, જીવવાને રસનો આહાર છે અને નાસિકાને ગંધનો આહાર છે અને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે, એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય. પણ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. એવું વ્રત 15 દિવસમાં એકવાર આવે તે ખબરદાર થઈને કરવું તો તેને ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. પણ તે વિના જે ઢોર લાંગણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી અને શ્વેતદ્વીપમાં જે નિરન્મુક્ત કહેવાય છે એ તો સદાય એ વ્રત રાખે છે, ક્યારેય પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી. માટે નિરન્ન કહેવાય છે અને આપણે પણ ઈચ્છા તો એમ રાખવી છે જેવા શ્વેતદ્વીપમાં નિરન્મુક્ત છે તેવું જ થવું છે. પણ એ વાતમાં હિંમત હારવી નહીં. એવી રીતે જે હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તન આદિને કરે અને સાંભળે અને રાત્રિએ જાગરણ કરે તો તે વ્રત સાચું છે અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહે છે. એટલી વાત કરીને શ્રીજી મહારાજ મૌન રહ્યા અને સંતે કીર્તન ગાવા માંડ્યા. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું છે, તમો સર્વે યજ્ઞ કરજો અને તે યજ્ઞ કરીને તમારે સર્વે પુરુષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે, માટે યજ્ઞ તો જરૂર કરજો. પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા. તેમાં જે પ્રવૃત્તિ માર્ગવાળા હતા તેને તો રાજસી તામસી એવા પ્રવૃત્તિ માર્ગના યજ્ઞ બતાવ્યા, અને જે નિવૃત્તિવાળા વર્ગવાળા હતા તેને તો સાત્વિક યજ્ઞ બતાવ્યા. યજ્ઞ કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાને વિશે પણ કહ્યા છે, માટે આપણે તો નિવૃત્તિ માર્ગવાળા છીએ તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા, પણ જેમાં પશુ મરતા હોય એવા જે રાજસી તામસી યજ્ઞ તો આપણે કરવા નહીં. તે સાત્વિક યજ્ઞની રીત જે દસે ઇન્દ્રિયો અને અગિયારમું મન, દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન એ સર્વે જે જે વિષયમાં ચોંટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિને વિશે હોમવા, એનું નામ યોગ યજ્ઞ કહેવાય. અને એવી રીતે હોમતા હોમતા જેમ યજ્ઞ કરનારને ભગવાન દર્શન આપે છે, તેમ જ એ યોગ યજ્ઞના કરનારા અંતરને વિશે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મા તેને વિશે પરબ્રહ્મા જે શ્રી પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે. એ યોગ યજ્ઞનું ફળ છે. અને અંતરદૃષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વરતવું તે જ્ઞાન યજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે છે, અંતરદૃષ્ટિ તે શું? તો તેનો ઉત્તર એ છે, જે બાહેર અથવા માયલી કોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી એ જ અંતરદૃષ્ટિ છે. અને તે વિના તો અંતરદૃષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્ય દ્રષ્ટિ જ છે. માટે બાહેર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનના કથા કીર્તન એ આદિક જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતરદૃષ્ટિ છે, અને એ સર્વે જ્ઞાન યજ્ઞ થાય છે. અને તે જ ભગવાનની મૂર્તિ અંતરમાં ધારીને તેનું પૂજન વંદન આદિ જે કરવું તે પણ અંતરદૃષ્ટિ છે અને જ્ઞાન યજ્ઞ છે. માટે સત્સંગી માત્રને તો એવો અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે, અને સમાધિ તો કોઈકને થાય છે અને કોઈકને નથી થતી. તે તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે, અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાઈ વર્તે કરીને એમ રહ્યું છે. અને કોઈક મૂર્ખ લોકો છે તે એમ કહે છે કે ગોપિકાના અંગના કીર્તન હોય તે રહેવા દો અને નિર્ગુણ કીર્તન હોય તે ગાઓ, તથા જે ઉગાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે. પણ જો ઉગાડા ચાલી નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા ઇત્યાદિ સર્વે નિર્ગુણ કહેવાય. માટે એ તો મૂર્ખની સમજણ છે. અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે જે ભગવાનનું સ્વરૂપ છે એ જ નિર્ગુણ છે, અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. અને જે જે કથા કીર્તનને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય, અને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય અને ઉગાડા ફરે તો નિર્ગુણ ન કહેવાય. અને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગૃહસ્થ આશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય, અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામ્યાનો જે માર્ગ તેજ નિર્ગુણ નિર્ગુણ માર્ગ છે, અને તે જે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે, અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહીં, અને તે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્ય કરીને થતો નથી, એ તો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે. જે અનેક જન્મ સંતિષ થતો યાતિ પરામ ગતિમ, એ શ્લોકનો અર્થ છે જે અનેક જન્મનું સુકૃત ફેરું થાય છે તેને કરીને જ સંસિદ્ધ થયો તે પરમપદને પામે છે. તે પરમપદ તે શું? તો જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમપદ છે. અને વળી શ્રી કૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે જે મૈયા વેશ્ય મમૈવાંસો જીવલોકે જીવભૂત સનાતન મનસ્થાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતિ. એ શ્લોકનો અર્થ એ છે જે આ સંસારને વિશે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાનેન્દ્રિયો એને પંચ વિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે, અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે. માટે આપણે સર્વે ઇન્દ્રિયોના દોર્યા દોરાતા નથી. તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું, અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં હોમવી, અને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરવો, અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી, અને ચાર વેદ સાંખ્ય શાસ્ત્ર યોગશાસ્ત્ર ધર્મશાસ્ત્ર 18 પુરાણ ભારત રામાયણ અને નારદ પંચરાત્ર એ આદિકનું સર્વે શાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાન યજ્ઞ કરતા રહેજો, અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મા તેને વિશે પરબ્રહ્મા ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે શ્વેતદીપમાં નિરન્મુક્ત છે એવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો, અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું, અને નિરન્મુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી પણ શ્રદ્ધા રહિત થવું નહીં, અને પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં, અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કરીને કૃતાર્થ માનીને અને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. ઇતિ વચનામૃત 8 અને 141 શ્રી કૃષ્ણાર્પણ નમો અસ્તુ તે